ફેબ્રુઆરીનો બીજો રવિવાર મેં મીટિંગ લીધી હતી અને તે વખતે આપણે આવી જ એક ઘટના જોઈ હતી. ઇસરાયેલ પુત્રોને પલસ્તીઓ વારંવાર હેરાન કરતા હતા અને જ્યારે તેઓ ઇસરાયેલ પર ચડી આવ્યા તે વખતે કોઈ રાજા નહોતો, ત્યારે તેઓએ સમુએલ પ્રબોધકને કહ્યું કે તું અમારા માટે મધ્યસ્થી કર, પ્રાર્થના કર પ્રભુ બાપને, અને એ વિનંતી તું ચાલુ રાખ, બંધ ના કરીશ. અમે પશ્ચાતાપ કરીએ છીએ, અમે ખરા હૃદયથી પ્રભુની શોધ કરીએ છીએ, અમે માફી માંગીએ છીએ. અને આપણે જોયેલું કે સમુએલ પ્રબોધકે પ્રભુને પ્રાર્થના કરી અને પ્રાર્થના ચાલુ રાખી અને એના જવાબરૂપે પ્રભુએ પલિસ્તીઓનો ભાર સંહાર કર્યો, એટલે સુધી કે ઇસરાયલીઓ એમને મારતા મારતા ઠેઠ બેથપીર સુધી લઈ ગયા. અને આ આક્રમક પ્રજાએ ઘણો બધો વિસ્તાર છેવાડાનો, કનાન દેશનો, ઇસરાયેલ પ્રજા જે દેશમાં રહેતી હતી ત્યાંનો જીતી લીધો હતો, લઈ લીધો હતો. એક્રોનથી ગત સુધીના બધા નગરો પાછા મેળવ્યા. તો એ ઘટનામાં આપણે ખાસ એ જોયેલું કે ઈશ્વરે સમુએલની પ્રાર્થના સાંભળી, ઈશ્વર આપણી પ્રાર્થના પણ સાંભળે છે. આજે એવી જ ઘટના આપણે અહીં જોવા માંગીએ છીએ. પણ હવે રાજા છે યહોશાફાટ રાજા. તમે બીજું કાળું વૃત્તાંત અને એનો 16મો અધ્યાય વાંચશો તો તમને એમાં જાણવાનું મળશે કે યહોશાફાટ રાજા તે જીવતા દેવનું ભજન કરનારો, પોતાના પિતા દાઉદના માર્ગે ચાલનારો એવો રાજા હતો. આશેરામની મૂર્તિઓને એ કદી નમન કરતો નહોતો, તો ઉત્થાન બધું કાઢી નંખાયો. સાચો ઈશ્વરનો ભક્ત હતો, સાચા દેવનું ભજન કરનારો હતો. જો તમે 14મો અધ્યાય જુઓ તો યહોશાફાટના પિતા એટલે આસા રાજાની વાત છે. અને આસા રાજા વિશે પણ 14મો અધ્યાયમાં લખ્યું છે કે એ સંપૂર્ણ રીતે યહોવાના માર્ગમાં ચાલ્યો, એણે પ્રભુની ભક્તિ કરી, જીવતા દેવને પોતાની નજર સમક્ષ રાખ્યો, દુષ્ટતાથી એ દૂર રહ્યો. હવે અહીંયા આગળ જ્યારે આ શાસ્ત્ર વાંચન આપણે કર્યું ત્યારે યહોશાફાટના ઉપર મોટી આફત આવી પડી. નહીં, ત્રણ પ્રજાઓ તે હુમલો કરે છે, બહુ મોટું સૈન્ય, આ મોનીઓ મોઆબીઓ ને લેઉનીઓ બધા લડી આવે છે. અને પછીથી આપણે જોયું એમ યાઝીએલ લેવી માણસ જે હતો એને પ્રભુએ દર્શન આપ્યું અને કહ્યું કે તમે બધા લોકોને કહે કે તમારે બીવાની જરા પણ જરૂર નથી, તમે તમારા તમાશુ જોયા કરો ઊભા રહીને, દેવ તમારા પક્ષે છે અને એ આ પ્રજાઓનો સંહાર કરશે. અને એ જ પ્રમાણે થયું. નહીં, આપણે વાંચીએ છીએ. પણ અહીંયા આગળ વાત એ છે કે લેવીઓ ઊભા થાય છે, બીજા માણસો ઇસરાયલીઓ, તેઓ પ્રભુની આગળ સ્તોત્ર ગાય છે, ગાયનો ગાય છે. અને વાદ્ય સંગીતો તે વખતના જમાનામાં જે વાદ્ય સંગીતો હશે તે લઈને સૈન્યની આગળ ચાલે છે. અને ગાયન કરવાથી, સ્તુતિ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે અને આ મોટી સેનાનો પરાજય કરે છે. જો ત્યાં પ્રાર્થના પ્રભુએ સાંભળી અને પ્રાર્થનાનો જવાબ આપ્યો, પલિસ્તીઓની જબરજસ્ત હાથ. અહીંયા આગળ બીજો પ્રકાર છે જેમાં ગાયનોથી, સ્તોત્રોથી, વાદ્ય સંગીતોથી પ્રભુ આનંદિત બને છે. પ્રભુનો જ્યારે આભાર માનવામાં આવે છે ત્યારે પ્રભુ તો દયાળુનું કૃપાળુ દેવ છે ને, અને એ આ ખાસ સૈન્યનો સંહાર કરે, એટલે સુધી કે એ લોકોની પાસે પુષ્કળ જવાહેર અને શસ્ત્ર સરંજામ અને દ્રવ્ય બધું હતું. એ લોકોએ લૂંટફાટ શરૂ કરી, લઈ લેવાનું બધું શરૂ કર્યું. ત્રણ દિવસ સુધી તો એ લોકો લેતા જ રહ્યા, બધું લૂંટફાટ કરતા રહ્યા. અને આખરે પછી તેઓ અરાખાતની ખીણમાં આવે છે, બરાખાતની ખીણમાં, અને ત્યાં આગળ ફરીથી પ્રભુનો આભાર માને છે, સ્તોત્રથી, ગાયનોથી, સ્તુતિ કરીને, સ્તવન કરીને, અને એને આશીર્વાદની ખીણનું નામ આપવામાં આવ્યું. ત્યાંથી પછી બધા એકાતા આગળ વધે છે, છેવટે પોતાના નગરોમાં આવે છે, યરુસાલેમમાં જાય છે, યરુસાલેમમાં પ્રવેશ કરે છે. ત્યાંય આ જ લખ્યું છે કે ગીતોથી, સ્તોત્રોથી, વાજંત્રોથી ગાતા ગાતા તેઓ બધા યરુસાલેમમાં હાજર થાય છે, યરુસાલેમના મંદિરમાં જાય છે, અને પ્રભુનો ઘણો આભાર માને છે. તો આ એક બીજો પ્રકાર છે કે જે પ્રભુને રીઝવે છે, પ્રભુને આનંદ આપે છે. અને તમે જાણો છો કે આપણો પ્રભુ એક મહાન અને ઘણો સ્તુતિમાન છે. 145:3 ગીતશાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે યહોવા બહુ જ સ્તુતિપાત્ર છે. સ્તુતિની એક આ એક રીત છે. વાલાઓ, જ્યારે આપણે ખ્રિસ્તી છીએ ત્યારે આપણે આ બંને રીત આપણા જીવનમાં, રોજ રોજના જીવનમાં અજમાવવાની બહુ જરૂર છે. પ્રાર્થના દરેક ખ્રિસ્તી માટે એક અગત્યનું અંગ છે, અગત્યની બાબત છે. ગીતો, સ્તોત્રો અને સ્તવનો એ પણ એટલા જ અગત્યના છે, કારણ કે આપણો દેવ બહુ સ્તુતિપાત્ર છે. પ્રભુની સ્તુતિ બહુ ગમે છે, પ્રભુનું સ્તવન આપણે કરીએ પ્રભુને બહુ ગમે છે, પ્રભુને મહિમા આપીએ એ પ્રભુને ગમે છે. માટે આપણે હંમેશા આપણા મુખે પ્રભુની સ્તુતિ કરવી જોઈએ. હવે બાલા ભાઈ બહેનો, આ જે વાર્તા મેં તમને કહી એના ઉપરથી 2-3 બાબતો, ટાઈમ બહુ ના થઈ જાય એ ધ્યાનમાં લઈ, અને 2-4 બાબતો આપણે જોવા માગીએ છીએ. પહેલાં પહેલી બાબત છે વિજય. અને એ તો કેટલું બધું સાચું છે ને કે પ્રભુએ આ ઇસ્રાયેલી પ્રજાને બહુ મોટો વિજય આપ્યો. બહુ મોટી સેનાની સામે પ્રભુએ મોટો વિજય આપ્યો. અને વાલા ભાઈ બહેનો, એ વિજય પ્રભુ આપણને પણ આપવા માગે છે. આપણા જીવનમાં પણ પ્રભુ એવો વિજય આપવા માગે છે. કોની સામે વિજય આપે? ચોક્કસ પ્રભુ શેતાનને હરાવવા માગે છે. બહુ નજીકના દિવસોમાં 4th રવિવાર માર્ચનો એ ખજૂરીનો રવિવાર છે, પામ સન્ડે છે, અને પ્રભુ યરુસાલેમમાં વિજયવંત પ્રવેશ કરવાના છે. આપણે જાણીએ છીએ ને, એ પહેલાં પ્રભુ આપણા હૃદયમાં પ્રવેશ કરવા માગે છે, વિજયવંત પ્રવેશ કરવા માગે છે, શેતાનને હરાવવા માગે છે, શેતાનને દૂર કરવા માગે છે. શું તમે તૈયાર છો? રાહ નહીં જોઈએ. બીજું કોરંથી 6:2 કહે છે, હમણાં જ માન્ય કાળ છે, હમણાં જ તારણો દિવસ છે, અત્યારે જ આપણે એ વિજય મેળવવા માટે પ્રયત્ન કરીએ. પ્રભુને આપણા જીવનમાં સ્થાન આપીએ. પ્રકટીકરણ 3:20 એમ કહે છે, પ્રભુ કહે છે કે જો હું બાણા આગળ ઊભો રહીને ઠોકું છું, જે કોઈ મારી વાણી સાંભળીને બાણું ઉગાડશે તો હું માહે જઈશ અને તેની સાથે જમીશ અને તે મારી સાથે. પ્રભુ આપણી સાથે વ્યવહાર કરવા માગે છે. આજે જ પ્રભુ આપણા જીવનમાં એક મોટો વિજયવંત પ્રવેશ કરવા માગે છે. આપણે એ માટે તૈયાર થઈએ. તો તમે નાયજીસનું પુસ્તક 11:34 કલમ જોશો તો ત્યાં આગળ પહેલાં આમોન એની સામે ગિલિયાદી ઇફ્તા બહુ મોટો વિજય મેળવે છે આ જ પ્રમાણે. અને પછી જ્યારે આખું સૈન્ય અને આ ઇફ્તા જ્યારે ઘેર આવે છે ત્યારે આનંદ કરતી કરતી એની દીકરી ડફ ફગાડતી, નૃત્ય કરતી, સાથે ગાયન પણ ગાતી હશે, જોકે અંદર લખ્યું નથી, પરંતુ એમ લખ્યું છે કે પછી ઇફ્તા પોતાના ઘેર મિસ્પાહમાં પાછો આવે ત્યારે જુઓ તેની દીકરી ડફ લઈને નૃત્ય કરતી કરતી તેને મળવા બહાર આવી. આનંદ, વિજય. મારા ભાઈ બહેનો, પ્રભુ આપણા હૃદયમાં આજે વિજયવંત પ્રવેશ કરે એ માટે આપણે તૈયાર રહીએ. લોકની લખેલી સુવાર્તા 19:37 કલમ પામ સંડેના સંબંધમાં, તે નજીક જૈતુન પહાડના ઢળાવ પાસે આવી પહોંચ્યો ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયા હતા તે સઘળાને લીધે શિષ્યોનો આખો સમુદાય હર્ષથી મોટે ઘાટે દેવની સ્તુતિ કરતા કહેવા લાગ્યું કે પ્રભુના નામે જે આવે છે તેને ધન્ય છે. સ્તુતિ કરતા, સ્તવન કરતા પ્રભુને હોસાના હોસાના કહેવા માંડ્યા. ને આજે પ્રભુ આપણામાં પણ એવો જ પ્રવેશ કરવા માગે છે. બીજો પોઈન્ટ છે સુવાર્તાની સાક્ષી. હવે તમે વિચાર કરો કે આપણે આ ચર્ચમાં બેસીએ છીએ અને આપણે સાથે સુંદર વાજંત્ર વગાડનાર ભાઈઓ છે, બહેનો છે, અને આપણે બધા એક મનથી અને ખૂબ પૂરા ભક્તિભાવથી જ્યારે ગાયન કહીએ છીએ ત્યારે બની શકે બધું વાતાવરણ શાંત હોય અને કોઈ બે ચાર વ્યક્તિ બહારના ફૂટપાથ પરથી જતી હોય અને અવાજ સાંભળે, અવાજ ચર્ચ છે ને, બહુ સુંદર અવાજ લાઈને આપણે અંદર ડોક્યું કરીએ, બની શકે એવું. કોઈ એક નાશમાં જતો આત્મા આ રીતે આકર્ષાય, પ્રભુના માર્ગમાં આવે, પોતાનું જીવન સોંપે. લોકો 15 અને 10 શું કહે છે, એક પાપી પસ્તાવો કરે તો તેના લીધે સ્વર્ગમાં દૂતોની સમક્ષ આનંદ થાય છે. બની શકે આપણું ગાવું, આપણા સંગીત અને બધાને લીધે કોઈ આકર્ષણ પામે અને સુવાર્તાને આપણે એ રીતે સાક્ષી આપી શકીએ. માથી 5 અને 16 શું કહે છે, તમે તમારું અજવાળું લોકોની આગળ એવી રીતે પ્રકાશવા દો કે તેઓ તમારી રૂડી કણીઓ જોઈને આકાશમાં તમારા બાપની સ્તુતિ કરે. પ્રેરિતોના કૃત્ય અને તેનો 16મો અધ્યાય જ્યારે આપણે જોઈએ છે અને એમાં 20-24 કલમ, એ વાત આપણે બધા જાણીએ છીએ નહીં કે પાઉલને અને સિલાસને ફિલિપમાં જેલમાં પૂરવામાં આવેલા, નહીં પુષ્કળ એમને ત્રાસ આપવામાં આવ્યા, એમના પગ હેડમાં ગાલવામાં આવ્યા, પણ મધરાતે કે સ્ત્રીઓ તો પ્રભુની સ્તુતિ કરતા હતા અને પ્રાર્થના કરતા હતા, મધુર ગાયનો ગાતા હતા, બધા કેદીઓ સાંભળતા હતા. પેલો જેલર તો સૂઈ ગયેલો, નહીં દરોગો જેને આપણે કહીએ, જેલર ધરતીકંપ થયો, બાણા ઉગડી ગયા અને વહેલો વહેલો હાંફળો ને ફાંફળો તો જાગી ગયો. અને પાઉલ અને સિલાસે બૂમ પાડી કે તું પોતાને કંઈ ઈજા ના કરતો તો તલવાર તાળીને મરવા જતો હતો, કેમ? કારણ કે ઓકે મારું આવી બન્યું, બધા નાસી ગયા હશે અને હું શું જવાબ આપીશ? કહે છે ઉભર ઉભર એવું ના કરીશ, મેં બધા સલામત છે. પછી જઈને શું કહેશે એમને, સાહેબો તારણ પામમાં સારું મારે શું કરવું જોઈએ? પછી કહ્યું કે તું બાપ્તિસ મારે દેવ પ્રભુ પુત્રને, દેવના પુત્રને, પ્રભુ ઈશને તું ઓળખ કે એ દેવ પુત્ર છે અને તમે તારણ પામશો. ને આપણે જોઈએ છીએ કેટલી બધી જબરજસ્ત સાક્ષી મળી, નહીં કે એના ઘરના બધા તારણ પામ્યા. વાલા ભાઈ બહેનો, આપણા ગીતોથી અને સ્તોત્રોથી બની શકે કે કોઈ નાશમાં જતો આત્મા તારણ પામે, પ્રભુને ઓળખે અને પોતાનું જીવન એને સોંપે. એટલે હંમેશા આપણે આપણા ઘરમાં પ્રાર્થનામાં જેટલું પ્રાર્થનાને આપણે મહત્ત્વ આપીએ છીએ તેટલું જ સ્તવનને, સ્તુતિને મહત્ત્વ આપવાની જરૂર છે. ત્રીજો પોઈન્ટ છે આશીર્વાદ. હમણાં જ આપણે જોયું કે પ્રભુએ આ લોકોને બે જાતના આશીર્વાદ આપ્યા, નહીં એક આશીર્વાદ તો મોટો એ આપ્યો કે પ્રભુએ એમના ગીતો, એમના ગાયનો, એમના વાજિંત્રો સાંભળ્યા અને પ્રભુએ જબરજસ્ત દુશ્મનોની સેનાને હરાવી મારી નાખી. જો અંદર બાઇબલમાં એવું લખ્યું છે કે એક પણ માણસ જીવતો ના આવ્યો, બધા મરી ગયા. પ્રભુએ માણસ એવો સંતાડી રાખીને અંદર વળી મારે, પણ બધા મરી ગયા. એક આશીર્વાદ જબરજસ્ત વિજય આપ્યા. અને બીજો આશીર્વાદ કયો જોયો ને, બધું લૂંટ્યું, પુષ્કળ પૈસાવાળા થઈ ગયા, નહીં અને જ્યારે બરાખાતમાં આવે છે ત્યારે તેઓ પ્રભુનો આભાર માને છે, પ્રભુની સ્તુતિ કરે છે, એટલે ધનવાન બનાયા. નીતિવતનનું પુસ્તક એમ કહે છે કે 10 અને 12 કે યહોવાનો આશીર્વાદ ધનવાન બનાવે છે. જો પ્રભુ આપણને આશીર્વાદ આપે તો આપણે સાચા અર્થમાં ધનવાન બનીએ છીએ. તો મારા ભાઈ બહેનો, પ્રભુ આપણને રોજ રોજના જીવનમાં કેટલા બધા આશીર્વાદ આપો છે. ગીતશાસ્ત્ર 115 અને 13 એમ કહે છે કે નાના મોટા સર્વને તે આશીર્વાદ આપશે. ગીતશાસ્ત્ર 21 અને 3 એ મારું બહુ ફેવરિટ છે, ઘણી વાર એ બોલું છું, કેમ કે આશીર્વાદો લઈને તો તેની સામે જાય છે. રોજના જીવનમાં પ્રભુ કેટલા બધા આશીર્વાદ આપે છે, ગણ્યા ગણાયને વિણ્યા વિણાયને, જો આપણે ધારીએ તો, નહીં તો દરેક વખતે શું આપણે પ્રભુનું સ્તવન કરીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુના ગાયનો કહીને પ્રભુને ખુશ કરીએ છીએ. આપણે વિચારવાની જરૂર છે, પ્રભુ આપણને અનેકવિધ આશીર્વાદો આપે છે. ચોથો મુદ્દો છે શાંતિ. જોઈએ આગળ છેલ્લા છેલ્લી કલમમાં એમ લખ્યું કે આ યહોશાફાટ રાજાના રાજ્યમાં પૂરી શાંતિ થઈ, પૂરી શાંતિ હતી. બાકી એ પોતે ઈશ્વરનું ભજન કરતો હતો અને બધા લોકોને એણે પ્રભુ તરફ વાળ્યા. જ્યારે વાલા ભાઈ બહેનો આપણે ગીતો ગાઈએ છીએ, સ્તોત્ર ગાઈએ છીએ, સંગીતોનો ઉપયોગ કરીએ છીએ સંગીતનો, ત્યારે એક ગજબની શાંતિ આપણા હૃદયમાં આપણા મનોમાં પ્રસરી જાય છે. અને એ તો પ્રભુની શાંતિ છે. યોહાન 14:13-14-17 કહે છે, મારી શાંતિ હું તમને આપું છું. અને આપે ને પ્રભુ તો, કારણ કે જો યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખાયું છે, પરાક્રમી દેવ શાંતિનો સરદાર. એટલે પ્રભુ તો શાંતિનો સરદાર હતો, એટલે એ જ ખરી શાંતિ આપણને આપે. આજે લોકો શાંતિ માટે શું શું કરી રહ્યા છે, નહીં આ એક દેશ બીજા દેશની સામે લડવા માટે તૈયાર છે. જાત જાતના સાધનો, ટેકનોલોજીને, ન્યુક્લિયર વેપન્સને, જૈવિક વેપન્સ, જાત જાતનું, નહીં હા શાંતિ છે નહીં. પણ વાસ્તવમાં શાંતિ મળતી નથી, બરાબર છે. એટલે હંમેશા આપણે પ્રભુની સ્તુતિ કરવી જોઈએ, પ્રભુનું સ્તવન કરવું જોઈએ, કે જેથી આપણને પ્રભુ શાંતિ આપે. વાલા ભાઈ બહેનો, આપણો પ્રભુ કેટલો બધો દયાળુ કૃપાળો છે કે આપણને રોજે રોજ મુક્તિ આપે છે. રોજે રોજ થોડીક નાની નાની બાબતો લઈ લો, એક બાબત છે ચિંતા, ગભરાટ, બીક, બધામાંથી પ્રભુ મુક્તિ આપે છે. હી ડિલિવર અસ ફ્રોમ ફિયર, બરાબર. પેલી વાર્તા છે લુક 10:40-42, પ્રભુ ઈસુ માર્થા મરિયમના ઘેર જાય છે અને પછી માર્થા કહે છે, પ્રભુ પ્રભુ આ મારી બહેન કે જો ને બેસી રહી છે ને મને મદદ કરતી નથી, કહે છે કામ ઘણું છે ને મને ચિંતા અને ગભરાટ. ત્યારે પ્રભુ શું કહે છે, માર્થા માર્થા તું ઘણી બાબતો વિશે ચિંતા કરે છે ને ગભરાય છે, પણ એક વાતની જરૂર છે. એટલે મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે જે તેની પાસેથી લઈ લેવામાં આવશે નહીં. વાલા ભાઈ બહેનો, ચિંતા અને ગભરાટ મને તમને રોજ રોજ કેટલો બધો હોય છે, પણ જો આપણે પ્રભુના ચરણમાં બેસીએ, પ્રભુની પ્રાર્થના કરીએ, પ્રભુનું સ્તવન કરીએ, તો આપણને ગભરાટ અને ચિંતામાંથી મુક્તિ મળે છે. અને આ બધા જાણો છો પેલી વાત ને, પ્રભુ ઈસુ હોડીમાં સૂઈ ગયેલા ઊંઘતા હતા અને હોડી દરિયામાં હતી અને તોફાન થાય છે નહીં, અને પછી ડાલમડોલ થાય છે, પવન જોર સુધી ફૂંકાય છે ને, અને બધા બી જાય છે બીક. અને પછી પ્રભુ કહે, પ્રભુ પ્રભુ તું જોતો નહીં, કહે છે કે અમે બધા નાશ પામીએ છીએ. ચિંતા, તને ચિંતા નથી કે પ્રભુ? પવનને ધમકાય છે, છાનો રે. સમુદ્રને કહે, છાનો રે, શાંત થા. અને શાંતિ, પ્રભુની પાસે ગજબની શાંતિ છે, પ્રભુની પાસે ગજબની શાંતિ છે. વાલા ભાઈ બહેનો, યહોશાફાટ પ્રબોધકના પુસ્તકમાં લખવામાં આવ્યું છે, જો તમે 43 અધ્યાય જુઓ, એમાં પહેલી ને બીજી કલમ 43 અધ્યાય, તો કહે છે, યહોવા કહે છે, તું બીસમાં, કેમ કે હું તારી સાથે છું, મેં તને નામ દઈને બોલાવ્યો છે. પાણીઓમાં થઈ જશે તો હું તારી સાથે છું, નદીઓમાં થઈ જઈશ તો નદીઓ તને ડૂબાડશે નહીં, જ્વાળામાં થઈને તું જઈશ તો જ્વાળા તને દઝાડશે નહીં, તને આંચ લાગશે નહીં. પ્રભુ આપણી સાથે હોય તો આપણે દીવાની જરૂર નથી. પિત્તર નહીં, પ્રભુ કહે છે, પ્રભુ તું પાણી પર ચાલશ તો ચાલ, હું પણ તારી પર પાણી પર ચાલું. માથી 14:29-31 લખ્યું છે, પ્રભુ કહે, આય આય મારી સાથે. અને એ તો પાણી પર ચાલવા લાગ્યો, પણ રાત અંધારું, બીક લાગી, ભયભીત થયું, ઓ પ્રભુ હું ડૂબું છું. પ્રભુએ લાગલો હાથ લાંબો કરીને એને પકડી લીધો. વાલાઓ, પ્રભુ આપણી બીક, ગભરાટ અને ચિંતા લઈ લેનાર છે. હી ઓલવેઝ ડિલિવર અસ ફ્રોમ ફિયર. એ જ પ્રમાણે એક નાનો છે ટેન્શન, બોજાઓ ને, કેટલા બોજા લઈને માણસ ફરે છે નહીં, જાત જાતના કૌટુંબિક ટેન્શન હોય, સામાજિક ટેન્શન હોય, પર્સનલ ટેન્શન હોય, નોકરીનું ટેન્શન હોય, જાત જાતના બોજા. ત્યારે આપણે જાણીએ છીએ કે ગીત શાસ્ત્ર 95:21 શું કહે છે, તારો બોજો યહોવા પર નાખ એટલે તે તને નિભાવી રાખશે. અને આ એક મારી બહુ ફેવરેટ છે, કેટલીક વાર આ વાત કરું છું. ગીતશાસ્ત્ર 68:19, ધન્ય છે પ્રભુને કે જે આપણો બોજો ઉંચકેલે છે. માથી 11:28, ઓ વૈતૃક કરનારાઓ, તમે સગળા મારી પાસે આવો અને હું તમને વિશ્રામ આપીશ. આપણે પ્રભુને વિનંતી કરીએ, પ્રભુની પાસે જઈએ, પ્રભુ આપણો બોજો, આપણું ટેન્શન, સર્વ પ્રકારની મુશ્કેલીઓ પ્રભુ લઈ લેનાર છે. રિટેલિએશન, માણસ સ્વભાવ ને ઈર્ષાળુ બહુ નહીં માણસ. કોઈ જો તમારું ભૂંડું કર્યું કંઈક તો તમને એવી મનમાં રાહ થાય, એવો ક્રોધ થાય કે ક્યારે હું એનું બગાડી નાખું, ક્યારે હું એને દુઃખ થાય એવું કરું, ક્યારે હું એનો વેર વાળું, ક્યારે બદલું. માણસનામાં વેર પાડવાની ભાવના બહુ જબ્બર છે ને, કોઈ એમાંથી બાકાત નથી. જ્યારે આવી પરિસ્થિતિમાં હો ત્યારે વાલા ભાઈ બહેનો, આપણે યાદ કરીએ કે પ્રભુ શું કહે છે. જો કોરંથી પ્રભુ એમ કહે છે કે વેરવાળું એ મારું કામ છે, હું બદલો લઈશ, ભૂંડાઈનો બદલો ભલાઈથી વાળ. તારા વેરી જો ભૂખ્યો હોય તો તેને ખવડાવ, તારો વેરી તરસ્યો હોય તો તું એને પાણી પા. જ્યારે તું એમ કરે છે ત્યારે તું એના ઉપર ધકધકતા અંગારાને ઢગલા કરે છે. પ્રભુ તો એવું કહે છે, માણસનામાં જ્યારે વેરવૃત્તિની ભાવના થાય, જ્યારે આપણામાં વેરવૃત્તિની ભાવના થાય તો પ્રભુ હી ડિલિવર્સ અસ ફ્રોમ રિટેલિએશન, આપણને આ ભાવનામાંથી મુક્ત કરે છે. આપણો પ્રભુ તે આપણને અનેક રીતે આ રીતે મુક્ત કરે છે. જાત જાતની સમસ્યાઓમાં પ્રભુ આપણી સહાય છે, આપણને મુક્ત કરે છે. પણ પ્રશ્ન એ છે કે શું આપણે એને યાદ રાખીએ છીએ આપણા જીવનમાં, રોજબરોજના જીવનમાં પ્રભુ આપણને આ રીતે મદદ કરે છે તો આપણે શું કરવું જોઈએ. આપણે જરૂર જ્યારે આવી પરિસ્થિતિમાંથી પસાર થઈએ, જ્યારે પ્રભુ આપણને મુક્ત કરતા, તરત જ આપણે પ્રભુનું ગીત ગાવું જોઈએ, પ્રભુની સ્તુતિ કરવી જોઈએ, પ્રભુનો આભાર માનવો જોઈએ. તમે જાણો છો કે નબુખાદનેસર રાજા યરુસાલેમ પર ચઢી આવ્યો નહીં, અને પછીથી યરુસાલેમનો આખો નાશ કરી નાખ્યો, દેવળનો નાશ કર્યો, કિંમતી પાત્રો ચોરી ગયો અને બધા લોકોને મારી નાખ્યા, બધા લોકોને બાબેલમાં બંદીવાસમાં લઈ ગયો. 137:1-4 ની કલમમાં લખવામાં આવ્યું છે કે જે લોકો બધા આ રીતે લઈ જતા હતા નબુખાદનેસરના માણસો, એ લોકોએ પહેલાં બંદીવાસવાળા લોકોને ઇસ્રાયલને કહ્યું કે તમે અમારા આનંદને ખાતર સિયોનનું ગીત ગાઓ, કે સર અમે શું ગીત ગાઈએ, કે અમે શું ગીત ગાઈએ, કે કારણ કે એમણે તો બધું ગુમાવ્યું હતું, કેટલી બધી નિરાશા નહીં, શું અમે ગીત ગાઈએ, કે અને એમણે તો એમની સિતારો ઝાડ પર ટાંકી દીધી. પણ વાલા ભાઈ બહેન, ગીતશાસ્ત્ર 126:1 એથી જુદું છે. એઝરાનું પુસ્તક એના બીજા અધ્યાયમાં લખવામાં આવ્યું છે, કોરેશ રાજાના મનમાં, ઈરાનના કોરેશ રાજાના મનમાં પ્રભુએ એવી પ્રેરણા કરી કે એમણે બધા એને બંદીવાસમાંથી છોડી દીધા અને એ લોકો યહુદામાં પોતાના નગરોમાં પાછા આવ્યા. અરે એમની જીભો તો આનંદ કર્યા કરતી હતી, એમના મુખમાં તો ગાયન હતું. કેમ? કારણ કે પ્રભુએ એમના માટે કેટલું મહાભારત કામ કર્યું હતું, એમને સ્વપ્ને ખ્યાલ નહોતો કે પ્રભુ એમને આટલી મદદ કરશે. વાલા ભાઈ બહેનો, જ્યારે આપણે નિરાશ છે, વેન વી આર ફ્રસ્ટ્રેટેડ, વેન વી આર ડિસએપોઇન્ટેડ, ત્યારે પ્રભુ હંમેશા આપણી સહાય કરે છે, પ્રભુ આપણને તેમાંથી વાળે છે. જો અહીં એવું લખવામાં આવ્યું છે ગીતશાસ્ત્ર 34:18, આશા ભંગ થયેલાની સાથે યહોવા છે એવાને પ્રભુ ચાહે છે. ગીતશાસ્ત્ર 147:3 એવું લખવામાં આવ્યું છે કે હૃદય ભંગ થયેલાને તે સાજો કરે છે, તેઓના ગાને રૂજવે છે. પ્રભુ એવા લોકોને મદદ જાય છે જ્યારે આપણે પ્રભુને આમંત્રીએ છીએ, પ્રભુને યાદ કરીએ છીએ ત્યારે. નહીં, કેટલો બધો નિરાશ થઈ ગયેલો ને, કેટલો બધો સુખી હતો, પ્રમાણિક ઈશ્વર ભક્ત, પ્રભુની બીક નખનાર માણસ, બધું એનું શેતાન પરીક્ષણ કરીને બધું લઈ લીધું. પણ અયોબે શું કર્યું? યહોવાએ આપ્યું, યહોવાએ લઈ લીધું, તેના નામને ધન્ય હો. અંત સુધી એ પ્રભુના પ્રેમ અને વિશ્વાસમાં ટકી રહ્યો. હા, એને પોતાની જાત પ્રત્યે નફરત બતાવી, પણ પ્રભુને એણે છોડ્યા નહીં. આખરે આપણે જોઈએ છીએ અંતમાં અયોબના પુસ્તકમાં કે પ્રભુએ એને બમણું બધું પાછું આપ્યું, બધું એને પાછું આપ્યું. યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે, ગીતશાસ્ત્ર 34:22. ગીતશાસ્ત્ર 34:19. ન્યાયીઓની માથે ઘણો દુઃખ આવે છે, પણ યહોવા તેમને છોડાવે છે. અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. વાલાઓ, આપણે આવો પ્રભુ મળ્યો છે. આપણો પ્રભુ તો કેવો છે? મેં બધા કેટલાય ગુણો પ્રભુના મૂક્યા છે. એવો આપણને પ્રભુ મળ્યો છે, તો એ પ્રભુના આપણે હંમેશા ઋણી થવાની જરૂર છે. કેવો પ્રભુ મળ્યો છે? જો મેં લખ્યું છે ઉત્પત્તિ 35:11, સર્વસમર્થ દેવ છું. માથી 19:26, સર્વશક્ય એવો દેવ છે. ગીતશાસ્ત્ર 99, આપણો દેવ યહોવા પવિત્ર દેવ છે. ગીતશાસ્ત્ર 135:5, આપણો પ્રભુ સર્વ દેવો કરતા મહાન છે. આવો પ્રભુ આપણને મળ્યો છે, આપણે એનું ભજન કરીએ, આપણે હંમેશા એની સ્તુતિ કરીએ, એની આરાધના કરીએ, એનું સ્તવન કરીએ, ગીતોથી સ્તોત્રથી યહોવાની આગળ નમીએ અને તેને ભજીએ. કારણ કે તે આપણો કર્તા છે, તે આપણો ઉદ્ધારક છે, તે સર્વસમર્થ છે, તેનાથી સર્વ શક્ય છે. પ્રભુ સઘળું સારું કરી શકે છે. પ્રભુ એ કૃપા કરે કે આપણે પ્રભુને દરરોજ પ્રાર્થનામાં અને સ્તોત્રથી પ્રભુને યાદ કરીએ અને પ્રભુની સ્તુતે હંમેશા સ્તુતિ કરતા રહે. ગીતશાસ્ત્ર 34:1 શું કહે છે? હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. આપણે પ્રભુની સ્તુતિ કરીએ. આમેન.